એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર જ્ઞાનની દુનિયામાં ઊંડા ઉતરીશું. એવા વિચારો જે આપણી સમજને ઘડે છે. હું છું આપની સાથી, જે આવા જટિલ વિષયોને થોડા સરળ બનાવવાનો પ્રયત્ન કરું છું.
અને હું અહીં છું એ વિચારોમાં રહેલા ઊંડાણને સમજવા અને એનો સંદર્ભ સ્પષ્ટ કરવા. આપણે ફક્ત શું કહેવાયું છે એ નહીં, પણ એ શા માટે આજે પણ મહત્વનું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું.
તો આજે આપણે પશ્ચિમી તત્વજ્ઞાનના એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર વિચારવાની દિશા બદલી નાખી. ઇમેન્યુઅલ કાન્ટનું ક્રિટિક ઓફ પ્યોર રીઝન. આમ તો નામ સાંભળીને લાગે કે બહુ અઘરું હશે.
હા, નામ થોડું ભારેખમ છે, પણ એના મૂળભૂત વિચારો ખરેખર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા છે. ભલે પુસ્તક લગભગ 250 વર્ષ જૂનું હોય, પણ એ જે સવાલો ઉઠાવે છે ને.
કયા સવાલો?
એ જ કે આપણે ખરેખર શું જાણી શકીએ? શું આપણી જાણકારીની કોઈ સીમા છે? આ જે દુનિયા આપણને દેખાય છે એ ખરેખર એવી જ છે, કે પછી આપણું મન એમાં કંઈક ભૂમિકા ભજવે છે?
હા, ખાસ કરીને આજના સમયમાં જ્યાં માહિતીનો ધોધ વહે છે, સત્ય શું, અભિપ્રાય શું, બધું ગૂંચવાઈ જાય છે.
બરાબર, એટલે જ કાંટની આ તપાસ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, એ આપણને સ્પષ્ટતા આપી શકે છે.
તો ચાલો શરૂ કરીએ આ મહાન વિચારકથી. કોણ હતા ઇમેન્યુઅલ કાંટ? એમનું જીવન કેવું હતું?
ઇમેન્યુઅલ કાંટ, એમનો સમય હતો 1724 થી 1804, જર્મનીના જે પ્રભુત્વતા યુગ કહેવાય ને એના મુખ્ય વિચારકોમાંનો એક. એ પ્રશિયાના કોનિક્સબર્ગ શહેરમાં જન્મ્યા, અને રસપ્રદ વાત એ છે કે આખું જીવન ત્યાં જ વિતાવ્યું.
આખું જીવન એક જ શહેરમાં?
હા, અને એમનું જીવન એકદમ એટલે એકદમ નિયમિત હતું. એમના વિશે કહેવાય છે કે લોકો એમના ફરવા જવાના સમય પરથી પોતાની ઘડિયાળ મેળવતા.
અરે વાહ.
હા, અને તેઓ કોનિક્સબર્ગ યુનિવર્સિટીમાં લોજિક અને મેટાફિઝિક્સ એટલે કે તર્કશાસ્ત્ર અને તત્વમીમાંસાના પ્રોફેસર હતા. ખૂબ જ અભ્યાસશીલ.
પણ એવી કઈ વાત હતી જેણે એમને આટલું મોટું પુસ્તક લખવા પ્રેર્યા? એમની ખાસિયત શું હતી?
એમની ખાસિયત એ હતી કે એમના સમયમાં ફિલોસોફીમાં બે મુખ્ય વિચારધારા ચાલતી હતી. એક હતી બુદ્ધિવાદ, જે કહે કે સાચું જ્ઞાન ફક્ત તર્કથી જ મળે. બીજું હતું અનુભવવાદ, જે કહે કે ના, જ્ઞાન તો ઇન્દ્રિયોના અનુભવથી જ આવે.
એટલે બે અલગ અલગ છેડા.
બરાબર. અને કાંટ આ બંનેના ઊંડા જાણકાર હતા. પણ પછી એક સ્કોટિશ ફિલોસોફર હતા, ડેવિડ હ્યુમ. એમણે અનુભવવાદમાંથી એવી દલીલ કરી કે કારણ અને કાર્ય જેવી બાબતો પણ કદાચ વાસ્તવિક નથી, ફક્ત આપણી માનસિક આદત છે.
ઓ, એટલે કે આગને અડવાથી દાજી જવાય એ માત્ર આદત છે.
હા, હ્યુમનો તર્ક કંઈક એવો હતો કે આપણે ફક્ત બે ઘટનાઓને સાથે થતી વારંવાર જોઈએ છીએ, પણ એમની વચ્ચે કોઈ જરૂરી સંબંધ છે એવું સાબિત નથી કરી શકતા. કાંટે પોતે કહ્યું કે હ્યુમની આ વાતથી હું તાત્વિક નિંદ્રામાંથી જાગ્યો. એમને આ વાત બહુ ખટકી.
એટલે એમને લાગ્યું કે બંને વિચારધારાઓમાં કંઈક ખૂટે છે.
હા, એમને સમજાયું કે ખાલી તર્ક હવામાં વાતો કરે અને ખાલી અનુભવ અંધાધૂંધી સર્જે. એટલે એમણે વિચાર્યું કે આ બંનેને જોડવાનો કોઈ રસ્તો કાઢવો પડશે.
અને એ રસ્તો એટલે આ પુસ્તક, ક્રિટિક ઓફ પ્યોર રીઝન.
બરાબર. આ પુસ્તક એમના 10 વર્ષના ઊંડા ચિંતનનું પરિણામ છે. જ્ઞાન કેવી રીતે શક્ય બને છે અને એની મર્યાદા શું છે એ સમજાવવાનો એક ભગીરથ પ્રયાસ.
તો ચાલો હવે સીધા પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. જો કોઈને ટૂંકમાં કહેવું હોય તો આ પુસ્તક શેના વિશે છે?
મૂળભૂત રીતે આ પુસ્તક એ વાતની તપાસ છે કે આપણું મન કેવી રીતે કામ કરે છે, જ્ઞાન મેળવવાની પ્રક્રિયા શું છે, આપણે જે જાણીએ છીએ એ કેટલું સાચું છે, અને શું આપણે બધું જ જાણી શકીએ.
અને આમાં પેલી કોપરનિકન ક્રાંતિવાળી વાત આવે છે નહીં?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. જો કોપરનિક્સે શું કહ્યું કે પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય છે.
હા,
એણે આખું મોડેલ ઉલટાવી દીધું.
હા,
કાંટે પણ ફિલોસોફીમાં આવું જ કર્યું. પહેલાં એમ મનાતું હતું કે આપણું મન બહારની દુનિયા જેવી છે એનું ચિત્ર પાડે છે, એક અરીસાની જેમ.
એટલે કે જ્ઞાન વસ્તુઓને અનુરૂપ થાય છે.
બરાબર. પણ કાંટે કહ્યું, ઊભા રહો, કદાચ ઉલટું હોય તો? કદાચ બહારની વસ્તુઓ આપણા મનની રચનાને અનુરૂપ થતી હોય તો?
ઓ, એટલે મન અરીસો નથી પણ પ્રોજેક્ટર જેવું.
હા, એમ કહી શકાય. આપણું મન નિષ્ક્રિય નથી પણ સક્રિય છે. એ અનુભવની દુનિયા પર પોતાનું એક માળખું, એક સ્ટ્રક્ચર લાદે છે. આપણે દુનિયાને સીધી નથી જોતા, પણ આપણા મનના બનાવેલા ચશ્મા પહેરીને જોઈએ છીએ.
આ ચશ્મા એટલે શું? એવું તો શું છે આપણા મનમાં જે આ બધું કરે છે?
કાંટ કહેશે કે જ્ઞાન માટે બે વસ્તુ જોઈએ. એક તો ઇન્દ્રિયોમાંથી આવતો ડેટા, રંગ, અવાજ, ગંધ, સ્પર્શ, આ બધો કાચો માલ. અને બીજું મનની અંદર પહેલેથી રહેલા કેટલાક ઓજારો અથવા માળખા. આ ઓજારો આ કાચા માલને વ્યવસ્થિત કરે છે, ગોઠવે છે અને એને અર્થ આપે છે.
એ કયા ઓજારો?
એમાં મુખ્ય બે છે. પહેલું, સમય અને અવકાશ. કાંટની સૌથી ક્રાંતિકારી વાત કદાચ આ છે. એ કહે છે કે સમય અને અવકાશ બહારની દુનિયામાં નથી.
શું વાત કરો છો? તો ક્યાં છે?
એ આપણા મનની જ રચના છે. એ આપણા અનુભવ કરવાની રીત છે. એ ફ્રેમવર્ક છે જેમાં આપણે બધું ગોઠવીએ છીએ. સમય અને અવકાશ વગર કોઈ અનુભવ શક્ય જ નથી.
બાપરે, આ તો વિચારવું પણ અઘરું છે. અને બીજું ઓજાર?
બીજું છે કેટેગરીઝ.
કેટેગરીઝ?
આપણી જે સમજ શક્તિ છે ને, એની પાસે 12 મૂળભૂત વિભાવનાઓ છે. જેમ કે કારણભૂતતા, કૌઝાલિટી, આના લીધે આમ થયું, પદાર્થ, સબસ્ટન્સ, વસ્તુ એની એ જ રહે છે ભલે દેખાવ બદલાય, એકતા, યુનિટી, આવી બધી.
એટલે મનના કેટેગરીઝ વાપરીને ઇન્દ્રિયોના ડેટાને ગોઠવે છે.
બરાબર. આ કેટેગરીઝ વગર આપણને જે દેખાય કે સંભળાય એ ખાલી છૂટક છૂટક સંવેદનાઓ જ હોય, કોઈ અર્થ ના બને. આ કેટેગરીઝ જ એને જોડીને એક સુસંગત દુનિયા બનાવે છે જેનો આપણે અનુભવ કરીએ છીએ.
આનો મતલબ તો એ થયો કે આપણે જે દુનિયા જોઈએ છીએ, અનુભવીએ છીએ, એ અસલી દુનિયા નથી, પણ આપણા મન દ્વારા બનાવાયેલી કે પ્રોસેસ થયેલી દુનિયા છે. આ જ પેરો ફેનોમેના અને નોમેનાનો ખ્યાલ છે ને?
એકદમ સાચું. કાંટ આ માટે બે શબ્દો વાપરે છે, ફેનોમેના અને નોમેના.
ફેનોમેના એટલે?
ફેનોમેના એટલે વસ્તુઓ જેવી આપણને દેખાય છે, આપણા મનના સમય, અવકાશ અને કેટેગરીઝના ફિલ્ટરમાંથી પસાર થઈને. આ એ દુનિયા છે જેનું આપણને જ્ઞાન થઈ શકે છે.
અને નોમેના?
નોમેના એટલે વસ્તુઓ જેવી તે ખરેખર છે, પોતાનામાં, થિંગ્સ ઇન ધી સેલ્ફ, આપણા મનના કોઈપણ ફિલ્ટર વગર. કાંટ કહે છે કે આ નોમિનલ જગતને આપણે ક્યારેય સીધી રીતે જાણી શકતા નથી, એ આપણા જ્ઞાનની પહોંચ બહાર છે.
અચ્છા, એટલે આપણા જ્ઞાનની એક પાક્કી મર્યાદા છે?
હા, અને આ બહુ મોટી વાત છે.
તો પછી પુસ્તકનું નામ તો ક્રિટિક ઓફ પ્યોર રીઝન છે, શુદ્ધ તર્કની વાત ક્યાં આવી? એનું શું કામ?
હા, કાંટ તર્ક એટલે કે રીઝનની પણ ચર્ચા કરે છે. તર્કનું કામ શું? એ હંમેશા ઊંડાણમાં જવા માંગે છે, અંતિમ સત્ય શોધવા માંગે છે, બિનશરતી સમજૂતી મેળવવા માંગે છે.
કેવા સવાલો?
જેમ કે ઈશ્વર છે કે નહીં, આત્મા અમર છે, આ બ્રહ્માંડની શરૂઆત થઈ હતી કે એ અનંત છે, શું આપણી પાસે ફ્રી વિલ છે, આવા મોટા મેટાફિઝિકલ સવાલો.
હા, જે સદીઓથી પૂછાતા આવ્યા છે. એટલે કે એવા વિરોધાભાસી જવાબો મળે જેમાં બંને સાચા લાગે.
હા, જેમ કે તર્ક એવી દલીલ પણ કરી શકે કે દુનિયા સમયમાં શરૂ થઈ હોવી જોઈએ, અને એવી પણ કરી શકે કે દુનિયા હંમેશાથી હતી અને રહેશે. તર્ક એમ પણ સાબિત કરી શકે કે બધું જ કારણોથી નક્કી છે, અને એમ પણ સાબિત કરી શકે કે આપણી પાસે સ્વતંત્ર ઈચ્છા છે.
આ તો ભારે કરી. તો આનો ઉકેલ શું?
કાંટ કહે છે કે આ વિરોધાભાસો જ બતાવે છે કે આ પ્રશ્નો શુદ્ધ સૈદ્ધાંતિક તર્કની પહોંચ બહારના છે, આપણે એમના જ્ઞાન મેળવી શકતા નથી.
ઓ, એટલે કાંટ એક બાજુ વિજ્ઞાન જેવી અનુભવ આધારિત જાણકારીનો પાયો મજબૂત કરે છે, કારણ કે એ આપણા મનની રચના પ્રમાણે જ છે.
બરાબર.
પણ બીજી બાજુ એ પણ કહે છે કે તર્ક જ્યારે અનુભવની બહાર જાય ત્યારે એની મર્યાદા આવી જાય છે. એટલે કે ઈશ્વર, આત્મા, ફ્રી વિલ જેવા વિષયો પર આપણે વૈજ્ઞાનિક જ્ઞાન ના મેળવી શકીએ.
એકદમ સાચી વાત. અને આ રીતે તે આ ગહન પ્રશ્નોને તર્કના ક્ષેત્રમાંથી કાઢીને શ્રદ્ધા, ફેથ અને નૈતિકતા, મોરાલિટીના ક્ષેત્ર માટે જગ્યા બનાવે છે.
વાહ, આ તો ખરેખર એક મોટો કેનવાસ છે. ચાલો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે એના પર થોડી વધુ નજર કરીએ. આપે કહ્યું મન અનુભવને આકાર આપે છે, એ પ્રક્રિયાના મુખ્ય તબક્કા કયા?
હા, કાંટ પુસ્તકને બહુ વ્યવસ્થિત રીતે ગોઠવે છે. મુખ્ય ભાગ છે ટ્રાન્સેન્ડેન્ટલ ડોક્ટ્રિન ઓફ એલિમેન્ટ્સ. એના બે મુખ્ય પેટા વિભાગ છે. પહેલો છે ટ્રાન્સેન્ડેન્ટલ એસ્થેટિક.
એસ્થેટિક એટલે સુંદરતા?
ના, અહીં એસ્થેટિકનો અર્થ છે સંવેદના એટલે પરસેપ્શન ને લગતું. આ વિભાગમાં કાંટ પેલી સમય અને અવકાશની વાત કરે છે.
અચ્છા, કે એ બહાર નથી પણ મનની અંદર છે.
હા, એ કહે છે કે અવકાશ, સ્પેસ, એ આપણી બાહ્ય ઇન્દ્રિયનું રૂપ છે જેનાથી આપણે વસ્તુ અને આપણી બહાર અને એકબીજાની બાજુમાં જોઈએ છે. અને સમય, ટાઈમ, એ આપણી આંતરિક ઇન્દ્રિયનું રૂપ છે જેનાથી આપણે આપણા વિચારો અને બધી ઘટનાઓને ક્રમમાં ગોઠવીએ છીએ.
આનાથી શું ફેર પડે?
આનાથી એ સમજાય છે કે ગણિત, ખાસ કરીને ભૂમિતિ, કેમ આટલી નિશ્ચિત અને સાર્વત્રિક લાગે છે. કારણ કે એ આપણા મનની જ મૂળભૂત રચનાનું વર્ણન કરે છે, એટલે જે વાસ્તવિક દુનિયાને લાગુ પડે છે.
આ ખરેખર રસપ્રદ છે. હવે બીજો ભાગ?
બીજો મુખ્ય વિભાગ છે ટ્રાન્સેન્ડેન્ટલ લોજિક. આ સમજશક્તિ એટલે કે વિચારવાની ક્ષમતા વિશે છે. એના પાછા બે ભાગ છે. પહેલો છે ટ્રાન્સેન્ડેન્ટલ એનાલિટિક, આને સત્યનું તર્કશાસ્ત્ર પણ કહી શકાય.
આમાં પેલી કેટેગરીઝની વાત આવે છે,
બરાબર? અહીં કાંટ કહે છે કે ખાલી સમય અવકાશમાં ગોઠવાયેલો ડેટા પૂરતો નથી, એને સમજવા માટે, અર્થ કાઢવા માટે મનને વિભાવનાઓ વાપરવી પડે છે. અને આપણી સમજશક્તિ પાસે આવી બહાર મૂળભૂત જન્મજાત વિભાવનાઓ છે જેને કેટેગરીઝ કહે છે.
કારણભૂતતા, પદાર્થ, એકતા, એ બધી.
હા, દાખલા તરીકે કારણભૂતતા. આપણે સતત ઘટનાઓને કારણ અને કાર્યના સંબંધમાં જોઈએ છીએ. કાંટ કહે છે કે આ સંબંધ આપણી દુનિયામાં જોતા નથી, પણ આપણું મન અનુભવ પર આ સંબંધ લાદે છે જેથી અનુભવ અર્થપૂર્ણ બને. આ હ્યુમની વાતથી બિલકુલ ઉલટું છે.
એટલે આ કેટેગરીઝ આપણા મનમાં પહેલેથી જ છે, આપણે શીખતા નથી.
હા, કાંટનો દાવો એવો છે. અને એ સાબિત કરવા માટે એમણે જે દલીલ કરી છે એને ટ્રાન્સેન્ડેન્ટલ ડિડક્શન કહેવાય છે. એ પુસ્તકનો કદાચ સૌથી અઘરો પણ સૌથી મહત્વનો ભાગ છે. એ સાબિત કરે છે કે આ કેટેગરીઝ ફક્ત આપણા મનના નિયમો નથી, પણ કોઈ પણ શક્ય અનુભવ માટે જરૂરી શરતો છે. એના વગર આપણો અનુભવ ખાલી એક અસ્તવ્યસ્ત ગડબડ જ હોય.
અચ્છા, અને આનાથી ફરી પેલી ફેનોમેના વિરુદ્ધ નોમેનાની વાત પાક્કી થાય છે.
હા, કારણ કે આ કેટેગરીઝ ફક્ત ફેનોમેના એટલે કે દેખાવની દુનિયા પર જ લાગુ પડે છે, નોમેના પર નહીં.
તો આ વિભાગનું મહત્વ એ છે કે એ સમજાવે છે કે વિજ્ઞાન કેવી રીતે શક્ય બને છે.
બરાબર. કુદરતી વિજ્ઞાનના જે સાર્વત્રિક નિયમો છે, જેમ કે ન્યૂટનના નિયમો, એ શક્ય છે કારણ કે તે ખરેખર આપણી સમજશક્તિના જ નિયમો છે જે આપણે દુનિયા પર પ્રોજેક્ટ કરીએ છીએ.
હવે ટ્રાન્સેન્ડેન્ટલ લોજિકનો બીજો ભાગ, પેલો ડાયલેક્ટિક વાળો.
હા, ટ્રાન્સેન્ડેન્ટલ ડાયલેક્ટિક, અને બ્રહ્મનું તર્કશાસ્ત્ર કહી શકાય. આ વિભાગ તર્ક, રીઝનની વાત કરે છે,
જે હંમેશા અંતિમ સત્ય શોધવા જાય છે.
બરાબર. અને એ ત્રણ મોટા આઈડિયા ઊભા કરે છે, આત્મા, સોલ, આપણા સ્વની અંતિમ એકતા, વિશ્વ, વર્લ્ડ, બધી જ ઘટનાઓની અંતિમ એકતા, અને ઈશ્વર, ગોડ, બધા જ અસ્તિત્વની અંતિમ એકતા.
પણ આ આઈડિયાઝ અનુભવમાં મળતા નથી.
ના, એ અનુભવની બહાર છે. અને જ્યારે તર્ક આ આઈડિયાને જ્ઞાનના પદાર્થો ગણવાની કોશિશ કરે છે, ત્યારે જ પેલી ગડબડ થાય છે. તાર્કિક ભૂલો અને વિરોધાભાસો સર્જાય છે,
જેને પેરાલોજિઝમ્સ અને એન્ટીનોમીસ કહે છે.
ત્યાં અનંત છે, ફ્રી વિલ છે, વિરુદ્ધ બધું નિયત છે.
અને કાંટનો ઉકેલ એ છે કે આ વિરોધાભાસો એટલા માટે ઊભા થાય છે કારણ કે આપણે આપણી કેટેગરીઝ, જે ફક્ત ફેનોમેના માટે છે, ને નોમિનલ ક્ષેત્ર પર લાગુ કરવાની કોશિશ કરીએ છીએ.
એકદમ બરાબર. કાંટ આ જ રીતે ઈશ્વરના અસ્તિત્વ માટેની જે ક્લાસિકલ તાર્કિક દલીલો હતી, ઓન્ટોલોજિકલ, કોસ્મોલોજિકલ વગેરે, એ બધાને પણ રદિયો આપે છે.
તો આ ડાયલેક્ટિક વિભાગનું મહત્વ શું છે?
એ શુદ્ધ સૈદ્ધાંતિક તર્કની કડક મર્યાદાઓ નક્કી કરે છે. એ બતાવે છે કે શા માટે પરંપરાગત તત્વમીમાંસા હંમેશા વિવાદોનું ઘર રહી છે. અને આ મર્યાદાઓ નક્કી કરીને એ ઈશ્વર, સ્વતંત્રતા, અમરતા જેવી બાબતો માટે વ્યવહારિક એટલે કે નૈતિક તર્કના આધારે શ્રદ્ધા રાખવાની જગ્યા બનાવે છે.
અદ્ભુત. આ તો ખરેખર મનના દરેક ખૂણાની તપાસ છે. ચાલો હવે આખા પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું અને સૌથી મોટું તો પહેલું, મનની સક્રિય ભૂમિકા.
હા, મન સક્રિય છે, નિષ્ક્રિય નથી. એ વાસ્તવિકતાને ફક્ત જોતું નથી, પણ એને બનાવવામાં, એને આકાર આપવામાં ભાગ લે છે. આજના સંદર્ભમાં આપણે સોશિયલ મીડિયા પર જે જોઈએ છીએ એનું અર્થઘટન કેવી રીતે કરીએ છીએ એમાં આ વાત દેખાય છે. આપણું મન એને પોતાના ફિલ્ટરમાંથી પસાર કરે છે.
બીજો મુદ્દો, પેલું બુદ્ધિવાદ અને અનુભવવાદનું સંતુલન. પેલું વાક્ય ફરી યાદ કરાવો ને.
વિચારો વિષયવસ્તુ વિના ખાલી છે, વિભાવનાઓ વિના અંતસ્પૂર્ણા આંધળી છે. એટલે કે જ્ઞાન માટે અનુભવ પણ જોઈએ અને એને સમજવા માટે મનની વિભાવનાઓ પણ જોઈએ. બંને એકબીજા વગર અધૂરા છે.
જેમ આપણે કહીએ કે થિયરી અને પ્રેક્ટિકલ બંને જરૂરી છે.
બરાબર. કોઈ નવી વસ્તુ શીખવી હોય તો ખાલી વાંચવાથી ના આવડે, કરવું પણ પડે. અને ખાલી કર્યા કરીએ પણ સમજીએ નહીં તો પણ બરાબર નહીં.
ત્રીજો મહત્વનો મુદ્દો, ફેનોમેના અને નોમેનાનો ભેદ. આપણે ફક્ત દેખાવ જાણી શકીએ, અંતિમ વાસ્તવિકતા નહીં.
હા, આનાથી બૌદ્ધિક નમ્રતા આવે છે. આપણને એમ લાગે કે આપણે બધું જાણીએ છીએ, પણ કાંઠ યાદ અપાવે છે કે આપણે ફક્ત દેખાવ જાણીએ છીએ, અંતિમ સત્ય કદાચ અલગ હોઈ શકે. આ વાત આપણને બીજાના દ્રષ્ટિકોણ પ્રત્યે વધુ સહિષ્ણુ બનાવે છે.
અને ચોથો મુદ્દો, શુદ્ધ તર્કની મર્યાદાઓ.
હા, અનુભવની બહારના જે પ્રશ્નો છે, ઈશ્વર, આત્મા, બ્રહ્માંડનું રહસ્ય, એના વિશે આપણે અડગ દાવાઓ ન કરી શકીએ. જ્યાં પુરાવા શક્ય નથી ત્યાં જુદા જુદા મંતવ્યોનો આદર કરવો જોઈએ. આનાથી બિનજરૂરી વૈચારિક ઝઘડા ટાળી શકાય.
અને છેલ્લા મુદ્દો, આપે કહ્યું એમ આ બધું કરીને કાંટ વિજ્ઞાન માટે મજબૂત પાયો નાખે છે અને શ્રદ્ધા નૈતિકતા માટે જગ્યા બનાવે છે.
બરાબર. વિજ્ઞાનને તેની યોગ્ય સીમામાં સુરક્ષિત કરીને તે શ્રદ્ધા અને નૈતિકતા જેવા ક્ષેત્રોને અતાર્કિક હુમલાઓથી બચાવે છે. આ સંતુલન આજે પણ એટલું જ મહત્વનું છે.
આ પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે એના જટિલ વિચારોને બહુ સરસ રીતે રજૂ કરે છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
પહેલું તો એ જે આપણે ઘણીવાર યાદ કર્યું, વિચારો વિષયવસ્તુ વિના ખાલી છે, વિભાવનાઓ વિના અંતસ્ફૂર્ણા આંધળી છે. આ એકદમ સ્પષ્ટ કરે છે કે જ્ઞાન માટે અનુભવ અને સમજણ બંને જોઈએ.
બીજું એક જે થોડું અલગ લાગે છે, મારે જ્ઞાનને નકારવું પડ્યું જેથી શ્રદ્ધા માટે જગ્યા બને. આ થોડું સમજાવશો?
હા, આ વાક્ય કાંઠના મોટા ઉદ્દેશ્યને બતાવે છે. અહીં જ્ઞાન એટલે સૈદ્ધાંતિક, સાબિત કરી શકાય એવું જ જ્ઞાન. કાંઠ કહે છે કે ઈશ્વર, સ્વતંત્રતા, અમરતા જેવી બાબતોનું આવું વૈજ્ઞાનિક જ્ઞાન શક્ય નથી. એવું મેં બતાવ્યું. શા માટે? જેથી આ બાબતો નૈતિક શ્રદ્ધાનો વિષય બની શકે. જો એ વૈજ્ઞાનિક રીતે સાબિત કે ખોટા સાબિત થઈ શકતા હોય તો પછી શ્રદ્ધાની વાત જ ક્યાં રહી?
અચ્છા, એટલે એમણે જ્ઞાનની સીમા બાંધી દીધી જેથી શ્રદ્ધા માટે સ્વતંત્ર ક્ષેત્ર રહે.
બરાબર.
અને પેલી કોપરનિકન ક્રાંતિનો સાર શું?
એનું સૂત્ર છે, માની લઈએ કે પદાર્થોએ આપણા જ્ઞાનને અનુરૂપ થવું જોઈએ. આ એક નાનકડા વાક્યમાં આખો પેરાડાઇમ શિફ્ટ છે. જ્ઞાન પદાર્થને અનુરૂપ નથી, પદાર્થ જેવો દેખાય છે, જ્ઞાન એટલે કે મનની રચનાને અનુરૂપ છે.
આ બધા વિચારો ખૂબ ઊંડા છે, પણ મને એ જાણવામાં રસ છે કે આનું રોજિંદા જીવનમાં શું મહત્વ છે. શું આમાંથી આપણને કોઈ વ્યવહારુ માર્ગદર્શન મળે?
ચોક્કસ મળે. પહેલું અને સૌથી મહત્વનું છે વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ. કાંટ આપણને શીખવે છે કે કોઈપણ વાતને સ્વીકારી લેતા પહેલાં એને પાછળની ધારણાઓ તપાસવી, આપણે જે રીતે વિચારીએ છીએ એના પર જ સવાલ ઉઠાવવા.
દાખલા તરીકે,
જેમ કે આપણે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરતા હોઈએ ત્યારે પૂછવું કે શું હું સાચો પ્રશ્ન પૂછી રહ્યો છું, મારી સફળતા કે નિષ્ફળતાની વ્યાખ્યા બરાબર છે. કોઈ સમાચાર વાંચતી વખતે એ સમજવું કે આમાં તથ્ય કેટલું છે અને અર્થઘટન કે ફ્રેમિંગ કેટલું છે. આ બધું કાંટિયન વિચારસરણી છે.
અને પેલી બૌદ્ધિક નમ્રતાની વાત પણ ઉપયોગી છે.
હા, ખૂબ જ. બૌદ્ધિક નમ્રતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી, એ સ્વીકારવું કે મારો દૃષ્ટિકોણ જ એકમાત્ર સાચો નથી, દુનિયાને જોવાની બીજી ઘણી રીતો હોઈ શકે છે. કાંટનો ફેનોમેના નોમિયનાનો ભેદ યાદ અપાવે છે કે આપણે બધા દુનિયાને પોતપોતાના ફિલ્ટરથી જોઈએ છે, આપણું મન, આપણી સંસ્કૃતિ, આપણી ભાષા.
આનાથી ચર્ચાઓમાં ફાયદો થાય.
ચોક્કસ. આપણે વધુ ખુલ્લા મનથી બીજાની વાત સાંભળી શકીએ, બીજાના દૃષ્ટિકોણ પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ અને સંપૂર્ણ નિશ્ચિતતાના દાવાઓ કરવામાં વધુ સાવચેત રહી શકીએ. ભારતમાં જ્યાં આટલી બધી વિવિધતા છે ત્યાં આ સમજ બહુ જરૂરી છે.
અને અમુક ચર્ચાઓ કેમ ક્યારે ઉકેલાતી નથી એ સમજવામાં પણ મદદ મળે છે, તમે કહ્યું એમ.
બરાબર. કાંટની એન્ટીનોમીઝ આપણને સમજાવે છે કે શા માટે અમુક રાજકીય, નૈતિક કે ધાર્મિક વિવાદો ક્યારેય પૂરા થતા નથી. કારણ કે બંને પક્ષો ઘણીવાર એવા દાવા કરતા હોય છે જે અનુભવથી પર હોય છે,
એટલે કે જે સાબિત જ ના થઈ શકે.
હા, જ્યારે ચર્ચા આવા ટ્રાન્સેન્ડેન્ટ ક્ષેત્રોમાં જતી રહે ત્યારે એ ઓળખી લેવાથી આપણે કદાચ નિરર્થક દલીલબાજીમાંથી બહાર આવી શકીએ અને એવા મુદ્દાઓ પર ધ્યાન આપી શકીએ જ્યાં કોઈ વ્યવહારિક ઉકેલ શક્ય હોય.
અને નૈતિકતા માટે આનો શું અર્થ છે? આપે કહ્યું કે કાંટે સ્વતંત્ર ઈચ્છાશક્તિ માટે જગ્યા બનાવી.
હા, કારણ કે જો નિયતિવાદ ડિટર્મિનિઝમ ફક્ત ફેનોમિનલ જગતને જ લાગુ પડતો હોય તો નોમિનલ સ્તરે સ્વતંત્ર ઈચ્છાની શક્યતા રહે છે, અને જો આપણે સ્વતંત્ર હોઈએ તો જ આપણે આપણા કાર્યો માટે નૈતિક રીતે જવાબદાર ઠરી શકીએ.
એટલે કે સારા ખરાબ સાચા ખોટાનો કોઈ અર્થ રહે.
બરાબર, આ વિચાર જ સાર્વત્રિક નૈતિકતા, યુનિવર્સલ એથિક્સ અને માનવ અધિકારોનો પાયો છે. એ વિચાર કે દરેક તાર્કિક જીવ રેશનલ બીંગની એક ગરિમા છે જે તેની પરિસ્થિતિથી પર છે. આ ભારતમાં અને આખી દુનિયામાં અધિકારો અને જવાબદારીઓની ચર્ચા માટે ખૂબ મહત્વનું છે.
આખી ચર્ચા ખરેખર આંખો ખોલી નાખે તેવી હતી. મારા માટે સૌથી આશ્ચર્યજનક શીખ એ હતી કે આપણું મન કેટલું સક્રિય છે. આપણે માનીએ છીએ કે આપણે દુનિયાને જેવી છે તેવી જોઈએ છે, પણ હકીકતમાં આપણું મન એ અનુભવને ઘડવામાં મોટો ભાગ ભજવે છે. કારણ કાર્ય જેવી મૂળભૂત લાગતી વાત પણ મનની રચના છે, એ વિચાર જ વાહ.
અને મારા માટે કાંટે જે અદ્ભુત સંતુલન સાધ્યું છે એ પ્રશંસનીય છે. એક તરફ વિજ્ઞાન અને તર્ક માટે મજબૂત પાયો નાખ્યો, તો બીજી તરફ માનવ અસ્તિત્વના ગહન પ્રશ્નો, શ્રદ્ધા, નૈતિકતા, અર્થની શોધ, એના માટે પણ સન્માનજનક સ્થાન જાળવી રાખ્યો. આ પુસ્તક ખરેખર માનવ મનનો એક નકશો છે. એની શક્તિઓ પણ બતાવે છે અને એની મર્યાદાઓ પણ. એ આપણી જાત અને દુનિયા વિશેની આપણી સમજને કાયમ માટે બદલી નાખે છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.